namo arihantam, namo siddhanam, namo ayariyanam, namo vajjaranam, namo lore sarvasahunam, mangalam bhagavan viro, mangalam gautamo gani, mangalam kunda kundayo, मोक्षमार्गस्य नेतारम् बेकारम् कर्म भूतम् यातारम् विश्वतत्त्वानाम् वन्दे तद्गुणलब्धे
तत्त्वार्थ सूत्र ग्रंथाधिराजना सेकंड अध्याय ना आधार है अपने जीवन में पांच असाधारण भावों की चर्चा करिए छे पहला सूत्र पाठ करशु अत्यार सुधीना પછી આપણું જે સાતમો સૂત્ર આજે ચાલશે એની ચર્ચા કરશું. ચલો પહેલું સૂત્ર છે સ્લાઇડ નંબર 3 નીચે. ઔક્ષમિક ક્ષાયિકો ભાવો મિશ્રસ્ય જીવસ્ય સ્વતત્વમ ઔદૈક પારિણામિકો છ. જીવના અસાધારણ ભાવ કેટલા છે? પાંચ. પાંચ પ્રકારના ઔક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ, ઔદૈક ભાવ અને પારિણામિક. જો આ પાંચ ભાવ શું છે? જીવના જે જુદા જુદા ભાવો થાય છે, ગુસ્સો આવવો, હાસ્ય થવું આદિ આદિ, તો એને ક્લાસિફાય કરવાની પદ્ધતિ છે. તો ત્યારે કર્મમાં શું અવસ્થા છે એના અનુસાર જીવોને ઇઝીલી સમજવા માટે આવી રીતના વર્ણન કરવામાં આવે છે. હવે આના પ્રકાર કેટલા છે? જો સેકન્ડ સૂત્ર દ્વિ નવ અષ્ટાદશ એક વિંશતિ ત્રિભેદાઃ યથાક્રમ બે નવ અઢાર એકવીસ અને ત્રણ ભેદ ક્રમસર એમના ભેદો છે. જે થર્ડ સૂત્ર લઈએ સૌથી પહેલું છે ઔક્ષમિક ભાવ, એના કેટલા ભેદ? બે ભેદ. તો સમ્યક્ત્વ ચારિત્રે એટલે કે ઔક્ષમિક સમ્યક્ત્વ અને ઔક્ષમિક ચારિત્ર એના બે ભેદો છે. આગળ જોઈએ ક્ષાયોક્ષમિક ભાવના કેટલા ભેદ? નવ ભેદો. કયા છે? જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વિયાણી છે. ક્ષાયોક્ષમિક જ્ઞાન, ક્ષાયોક્ષમિક દર્શન, સોરી ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ, ક્ષાયિક વીર્ય અને ચ કહેતા ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર. આ નવ ભેદો ક્ષાયિક ભાવના ભેદો છે. આગળ જો હવે ક્ષાયોક્ષમિક ભાવ પાંચમું સૂત્ર જ્ઞાન અજ્ઞાન દર્શન લબ્ધ્ય ચતુત્રી પંચભેદા સમ્યક્ત્વ ચારિત્ર સંયમા સંયમાશ્ચ. જ્ઞાન એટલે સમ્યક જ્ઞાનના ચાર ભેદ, પછી મિથ્યા જ્ઞાનના એટલે કુજ્ઞાનના ત્રણ ભેદ. સમ્યક જ્ઞાનના ચાર કયા? મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય. કુજ્ઞાનના કયા? કુમતિ, કુશુદ્ધ, કુઅવધિ. બરાબર. આ જ્ઞાનના સાત ભેદ થઈ ગયા. પછી દર્શનના કેટલા ભેદ? ત્રણ ભેદ. તો ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન. અને લબ્ધિના કેટલા ભેદ? પાંચ. લબ્ધિ એટલે દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, એટલે ક્ષાયોક્ષમિક દાન, ક્ષાયોક્ષમિક લાભ આદિ, એ પાંચ પ્રકાર. આ રીતે આ બધા એ ભેદ થયા. અને હવે મૌનિયનાની સામે કેટલા? તો ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ, ક્ષાયોક્ષમિક ચારિત્ર અને સંયમ. બરાબર. આની આપણે બહુ વિશેષની ચર્ચા થઈ રહી છે, ખાલી રિવાઇઝ કરીએ. હવે જો આગળ ઔદૈક ભાવના એકવીસ ભેદો. ગતિ, કષાય, લિંગ, મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયત, અસિદ્ધત્વ, લેશ્યાહ. ચતુ ચતુ, ત્રી એક 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 એક, ષડભેદાઃ. ચાર પ્રકારની ગતિ, તિર્યંજ ગતિ, નરક ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ. પછી ચાર પ્રકારના કશાય, ક્રોધ, માન, માયા, લોભ. ત્રણ પ્રકારના લિંગ એટલે કે વેદ, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસક. પછી એક મિથ્યાત્વ, એક અજ્ઞાન, એક અસંયમ, એક અસિદ્ધત્વ, અને છ પ્રકારની વેશ્યાઓ, કૃષ્ણ, નીલ, કાપોર, પીત, પદ્મ, શુદ્ધ. જે આપણે એવરી ટાઈમ સાંભળે છે એને યાદ રહી ગયા ને, બધા ભેદો ઇઝી છે ને. હવે જો આપણો આજનો વિષય છે પારિણામિક ભેદના, પારિણામિક ભાવના ત્રણ ભેદો. જો સૂત્રથી શરૂ કરીએ, સાતમું સૂત્ર, જીવ ભવ્ય અભવ્યત્વની છે. પારિણામિક ભાવના કેટલા ભેદ છે? ત્રણ ભેદ. કયા ભેદ છે? જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. જો હવે આ શાસ્ત્રમાંથી જોઈએ છે, હવે જો અહીંયા ત્રણ ભેદના નામ આપ્યા, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વની, અને પછી લખ્યું ચ. સૌથી પહેલા તો અભવ્યત્વની, એટલે કે આ ત્રણ એ પારિણામિક ભાવના ભેદ છે. હવે ચ શું કામ લખ્યું? ચ મીન્સ એન્ડ. એન્ડ જનરલી પહેલા ચ લખે તો એનો મતલબ શું છે? કે પહેલાના પણ ભેદો સમજી લેવા. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા એવું ન કરો. જો ફરીથી જયારે આપણે ક્ષાયિક ભાવના ભેદો જોયા ત્યારે જોયું હતું જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વિર્યાણી, ચ, અને ચ કહેતા સમ્યક્ત્વ અને ચારિત્ર લઈ લેવા. ખ્યાલ આવ્યો ને? હવે અહીંયા જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વની ચ, ચ કહેતા શું દાન, જ્ઞાન, દર્શન આદિ લઈ લેવા? તો ના, ન લેવો. ખ્યાલ આવે છે? તો અહીંયા એ ચ નું પર્પઝ કઈ જુદું છે. તો એ શું છે? તો જો જોઈએ સૂત્રમાં છેડે, જો જેની પાસે શાસ્ત્ર હોય એ 184 પેજ પર ટીકાનો પહેલું સેન્ટન્સ છે. સૂત્રમાં છેડે ચ શબ્દથી અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ સામાન્ય ગુણોનું પણ ગ્રહણ થાય છે. જો પહેલાની સમજે, પારિણામિક ભાવ કોને કહેવાય? હા, જો અહીંયા પરિભાષા લખી છે પારિણામિક ભાવ શબ્દનો અર્થ સામેના પેજ પર ફર્સ્ટ લાઈન, કર્મના ઉદયની અપેક્ષા વગર આત્મામાં જે ગુણ મૂળથી રહેવા વાળા છે તેને પારિણામિક ભાવ કહે છે. એટલે કર્મની કોઈ પણ અવસ્થા હોય પણ જે આત્માની સત્તામાં અનાદિ અનંત કાળ એમ ને એમ રહે છે તેને પારિણામિક ભાવ કહેવાય. સિમ્પલ લેંગ્વેજ હોય, અનાદિકાળથી અનંતકાળ સુધી પર્યાયમાં જે પણ ચેન્જીસ થાય થવા દો, પણ દ્રવ્યનો દેર ઇઝ સર્ટન પાર્ટ, સમ એલિમેન્ટ જે એમ ને એમ રહે છે, જેને કારણે જીવ જીવ જ રહે છે, ત્યારે પૂતગલ થઈ જતો નથી, તો એ અંશને પારિણામિક ભાવ કહેવાય છે. ખ્યાલ આવ્યો? તો જીવની એવી સત્તાઓ કે જે હંમેશા એવી ને એવી રહે છે, કર્મની અપેક્ષા વગર, ગતિની અપેક્ષા વગર, કોઈપણ કશાય આદિના પરિણામની અપેક્ષા વગર, બહારના કોઈપણ સંયોગોની અપેક્ષા વગર, એ જીવની એ સત્તા હંમેશા એવી ને એવી રહે છે, એને પારિણામિક ભાવ કહેવાય છે. તો એવી કઈ સત્તા છે જે એવી ને એવી રહે છે? જો સૌથી પહેલા તો જીવ દ્રવ્ય જ એવું ને એવું રહે છે. જીવ દ્રવ્ય ત્રિકાળી ધ્રુવ છે ને, અનાદિ અનંત જીવ જીવ જ રહે છે, ત્યારે જીવ પૂતગલ થઈ શકતો નથી. ચાહે નિગોદમાં હો, મનુષ્યમાં હો, સિદ્ધ અવસ્થામાં હો, જીવ હંમેશા જીવ જ રહે છે, એ ક્યારે અજીવ થઈ જતો નથી. એટલે જીવ દ્રવ્ય કેવું છે? પારિણામિક છે. જીવ દ્રવ્ય પોતે પારિણામિક છે, બરાબર? નંબર વન. નંબર ટુ, જીવના જે અનંત ગુણો છે, અનંત ગુણો, એમાં સામાન્ય વિશેષ બધા જ લઈ લો, એ અનંત ગુણો જીવને છોડીને ક્યારે અન્ય વયા જાય છે? ક્યારે એવું બને કે જીવના ગુણો છૂટા પડી જાય અને ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, કે અમુક જેવી રીતના જ્ઞાન ગુણ અહીંયા રહી જાય મનુષ્ય શરીરમાં પણ બાકીનો જીવ વયો જાય, એવું પોસિબલ છે? એવું પોસિબલ જ નથી. તો જીવના અનંત ગુણો હંમેશા જીવની સાથે જ રહે છે. બહારમાં કોઈ પણ અવસ્થા હોય, નિગોદની હોય, મનુષ્ય દેવાદી હોય કે સિદ્ધ અવસ્થા હોય, જીવના ગુણો કેવા છે કે એવા નેવા રહે છે. એટલે જીવના ગુણો કેવા છે એ પારિણામિક છે. ખ્યાલ આવે છે? અહીંયા તો શું કીધું, અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેય અથવા આદિ સામાન્ય ગુણોનું ગ્રહણ કરવું. હવે સામાન્ય ગુણો કેટલા છે?
મુખ્યપણે છ.
આમ અનંત છે પણ મુખ્ય છ છે. તો એ છ તો ગણી લીધા પણ અનંતાનંત એ પારિણામિકમાં ગણી લેવા. ખ્યાલ આવ્યો? અચ્છા, વિશેષ ગુણો પારિણામિકમાં કેમ ન લેવા? હાજી ક્યાં જે લખ્યું છે અચ્છા તમે પરિભાષામાં કહો છો. ટીકામાં છેલ્લી લાઈન. અચ્છા હા, જે કર્મના ઉપાધિથી અપેક્ષા વગર આત્મામાં જે ગુણો, જો ગુણ જે શબ્દ છે ને એ ગુણ શબ્દ અલગ અલગ સેન્સમાં ક્યારેક યુઝ થાય, ક્યારેક પર્યાયની સેન્સમાં પણ ગુણ શબ્દ યુઝ થઈ જાય. ખ્યાલ આવે? તો અહીંયા આ જે કહેવાની જે ત્રિકાળી ગુણોની જ અવસ્થા એમ જ સમજવું. એમ ધર્મ પણ આવી ગયો, ધર્મ પણ પારિણામિક છે. પણ ઘણી જગ્યાએ છે ને ગુણને પર્યાયના ફોર્મમાં યુઝ કરે છે. હા, સમ્યક દર્શનના આઠ ગુણ છે જે નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂળ દ્રષ્ટિ, આ બધી પર્યાયો છે સમ્યક દ્રષ્ટિ જીવની. પણ નામ આપ્યું છે સમ્યક દર્શનના આઠ ગુણ. તો એ અપેક્ષાથી ન લેવું, બસ એટલું. બાકી તો બધા જ ગુણ પારિણામિક છે. બધા જ ગુણ, ધર્મ, શક્તિ, જે કહું બધું જ પારિણામિક છે. સિમ્પલ લોજિક યુઝ કરવાનું કે આ વસ્તુ જીવના સ્વભાવને છોડીને ક્યારે છૂટી પડે છે કે નહીં. જો છૂટી નથી પડતી તો પારિણામિક છે.
સ્વભાવ
બરાબર, જે સ્વભાવનો અંશ છે બધા પારિણામિક છે. ખરેખર જો આને બી છૂટા પાડીને કીધા, બાકી દ્રવ્ય અંશ છૂટો છે, ગુણો છૂટા છે, ગુણોમાં એક એક ગુણ છૂટા છે એવું છે જ નહીં ને. ખરેખર તો જે આખી પદાર્થની સત્તા છે એ જ પારિણામિક છે. એનો વર્તમાન પર્યાય અંશને છોડીને બાકી એ પર્યાયની સત્તા જ પારિણામિક છે. કેમકે કર્મની જે અવસ્થાઓ, બહારમાં જે પણ પર્યાય હોય, એ દ્રવ્યની સત્તા હંમેશા એવી ને એવી જ રહે છે. ઉદ્ગલ સંઘને લઈએ, સમજો, ઉદ્ગલ પરમાણુને લઈએ. કોઈ પણ અવસ્થામાં એ પરમાણુ હોય, આ વર્તમાનમાં સમજો બુકના ફોર્મમાં છે, પછી ત્યાંથી માટીમાં ફોર્મમાં વયું જાય, તો પરમાણુની જે એની શક્તિઓ છે, એ પરમાણુ પોતે એની શક્તિઓ, એની જે પ્રોપર્ટી સ્પર્શ ગંધ વર્ણ વાળી, એ થોડી ડિસ્ટ્રોય થઈ જાય છે. એ તો એવી ને એવી રહે છે. હા, એની અવસ્થા બદલાઈ જાય છે. તો અવસ્થા ગમે તે હો પણ એ પરમાણુની શક્તિ એવી ને એવી રહે છે, પરમાણુ એવો ને એવો રહે છે કે ખરેખર પરમાણુ પણ પારિણામિક છે. પારિણામિક કોને કહેવાય? જો અહીંયા એક બીજો શબ્દ લખ્યો છે, ક્યાં હતો, એમાં બીજી જગ્યાએ લખ્યું હતું કે પોતાના સ્વભાવ રૂપ રહેવું એ જ પારિણામિક છે. બહુ સરસ શબ્દ હતો ક્યાંક, પોતાના સ્વભાવપણે રહેવું એ પારિણામિક છે, એવી રીતના ત્યાં લખ્યું હતું. તો ઉદ્ગલ દ્રવ્ય શું, છ છ દ્રવ્ય પોતાના સ્વભાવ રૂપ રહે છે ને, તો એ પારિણામિક છે. પર્યાય રૂપ અવસ્થાને છોડી, એટલે જો આ પહેલો પોઈન્ટ અહીંયા કીધો, વિશેષ ખુલાસો છે ને, એમાં સૌથી પહેલો જ પોઈન્ટ જોઈએ. જો ફર્સ્ટ પોઈન્ટ શું કે છે, પાંચ ભાવોમાં ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોક્ષમિક અને ઔદયિક, એ ચાર ભાવો પર્યાયરૂપ એટલે કે વર્તમાન વર્તતી દશારૂપ છે. એ ચારે ભાવ ફક્ત એક સમયના છે. અને પારિણામિક ભાવ કેવો છે? ત્રણે કાળ રહેવા વાળો છે. અને પાંચમો શુદ્ધ પારિણામિક ભાવ છે, તે ત્રિકાળી એકરૂપ ધ્રુવ છે, તેથી તે દ્રવ્યરૂપ છે. આ રીતે આત્મ પદાર્થ દ્રવ્ય અને પર્યાય સહિત, જે વખતે તે પર્યાય હોય તે સહિત છે. દ્રવ્યની સત્તા કેવી છે? દ્રવ્ય ગુણ પર્યાય આપણો, એટલે ત્રિકાળી દ્રવ્ય ગુણો અને એક સમયની પર્યાય, એ ખરેખર દ્રવ્યની સત્તા છે. એની લિમિટ, એની બાઉન્ડ્રીઝ છે. અને એમાંથી એક સમયની પર્યાય કાઢી નાખો તો જે ત્રિકાળી સત્તા જે છે એનો દ્રવ્યનો એવો અંશ જે બદલાતો જ નથી ક્યારે એ પરિણામ છે. પરિણામ એટલે પોતાના સ્વભાવરૂપ રહેવું, એને પરિણામ કહેવાય છે. ક્યાંક તો વાંચ્યું, અમારે હમણાં મળતું નથી. ક્યાં છે?
હા,
એ ક્યાં વાંચ્યું તમે? હા, 165 પેજ જો કાઢી. આમાં પેજ નંબર જુદા જુદા છે. જો પહેલું સૂત્ર છે, પહેલા સૂત્રમાં ટીકામાં પાંચમો પોઈન્ટ છે, મારામાં પેજ 172 છે. પાંચમો પોઈન્ટ પારિણામિક ભાવની પરિભાષા, એમાં લખ્યું છે પારિણામિક એટલે સહજ સ્વભાવ, ઉત્પાદ વ્યય વગરનો ધ્રુવ એક રૂપ કાયમ રહેનાર ભાવ, તે પારિણામિક. કોઈ પણ દ્રવ્ય પણ પર્યાયાત્મક અથવા ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક હોય છે. બે વસ્તુ બે એંગલથી કહો તો જુદી જુદી છે, બાકી વસ્તુ એ જ છે. દ્રવ્યની સત્તા કેટલી, કોઈ પણ દ્રવ્યની લિમિટ કેટલી, તો એના દ્રવ્ય ગુણ પર્યાય જેટલી. એમાંથી જે પર્યાયનો અંશ બદલ્યા કરે છે, અને એ પણ એક સમયના છે પર્યાયના અંશ. અનાદિ અનંત કાળની પર્યાયો એક સાથે ન લેવી, એક સમય એક જ પર્યાય છે. એટલે એક સમય પર્યાય અંશ એક સમયનો છે, બરાબર? તો એક સમયની પર્યાયને કાઢી નાખો તો દ્રવ્યનો મેજોરિટી પાર્ટ તો પારિણામી કહ્યું છે. દ્રવ્યનો મેજોરિટી પાર્ટ પારિણામી છે, એમાં કાંઈ બદલાવ થતો નથી. ખ્યાલ આવે છે? જો એવા પારિણામિક ભાવના જે આપણે જોયું, દ્રવ્ય પારિણામિક, એના અનંત ગુણો પારિણામિક. હવે આગળ જો જોઈએ, હવે એક પાછું ટીકામાં ફર્સ્ટ પોઈન્ટ, આદિ અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેયત્વ આદિ સામાન્ય ગુણોને ગ્રહણ થાય છે, બરાબર? હવે જો ભવ્યત્વ મોક્ષ પામવાને લાયક જીવને ભવ્યત્વ હોય છે. જે જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકે એવા જીવને ભવ્ય જીવ કહેવાય છે, અને એની એવી શક્તિ એને ભવ્યત્વ ગુણ કહેવાય છે. આ ખરેખર ગુણ નથી, જો આ પર્યાય રૂપ ભાવ છે. આની થોડી ચર્ચા કરીએ આપણે. અભવ્યત્વ મોક્ષ પામવાને કદી લાયક થતા નથી એવા જીવને અભવ્યત્વ હોય છે. એવા જીવોને અભવ્ય કહેવાય છે, અને એની એવી યોગ્યતા એને અભવ્યત્વ કહેવાય છે. ભવ્યત્વ અને અભવ્યત્વ ગુણો છે, તે બંને અનુજીવી ગુણો છે. જો કેટલું સ્પેસિફિકલી અહીંયા લખ્યું છે, કર્મના સદભાવ કે અભાવની અપેક્ષાએ તે નામો આપવામાં આવ્યા નથી. જો ગુણો બે પ્રકારના હોય ને, અનુજીવી ગુણ અને પ્રતિજીવી ગુણ. પ્રતિજીવી કોને કહેવાય? પ્રશ્નોત્તર માળામાં આવે છે ને, સેકન્ડ અધ્યાયના લાસ્ટમાં, ચાર પ્રકારના પ્રતિજીવી ગુણ. ચાર પ્રકાર એટલે જે સિદ્ધ ભગવાનને ચાર પ્રતિજીવી ગુણ. પ્રતિજીવી ગુણ કોને કહેવાય, કોઈને ખબર છે? સોરી, ફરીથી? ના ના ના, પ્રતિજીવી ગુણો એને કહેવાય જે દ્રવ્યમાં અભાવ સ્વરૂપ ગુણો હોય એને પ્રતિજીવી કહેવાય. જેવી રીતના સમજો કે જીવમાં જ્ઞાન ગુણ છે, તો પૂતગલમાં જ્ઞાન ગુણ નથી, આવ્યો ને, એને અભાવ સ્વરૂપ ગુણ કહેવાય, એ પ્રતિજીવી ગુણ છે. પૂતગલમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે, તો જીવમાં સ્પર્શ રસ ગંધ વર્ણ નથી, એનો પ્રતિજીવી ગુણ છે. જો જેટલું છે તો છે જ જીવમાં, જ્ઞાન દર્શન સુખ વીર્ય આદિ, પણ જે નથી એ પણ ક્વોલિટી જીવની જ છે ને, એ પણ જીવની શક્તિઓ છે કે એનામાં આવી શક્તિ નથી. ખ્યાલ આવે? તો એને પ્રતિજીવી ગુણ કહેવાય. તો અહીંયા આ જે ભવ્યત્વ અને અભવ્યત્વ, એટલે સમ્યક્ત્વ પ્રગટ કરવાની યોગ્યતા છે કે સમ્યક્ત્વ પ્રગટ કરવાની યોગ્યતા નથી, એને અનુજીવી ગુણ કહેવાય. એટલે એ જીવની જ આવી ભાવ સ્વરૂપ યોગ્યતા છે, અભાવ સ્વરૂપ છે એમ નથી. તો એવી યોગ્યતા એટલે કે બેઝિકલી ઇટ ઇઝ એમ કે એક પોઝિટિવ ગુણો છે અને એક નેગેટિવ ગુણો છે. આઈ ડોન્ટ નો હાઉ ટુ સે. ભાવ સ્વરૂપ એટલે એવી શક્તિઓ છે અને ઓલી નથી એટલે છે એમ. ઓલા બીજા દ્રવ્યમાં છે પણ આમાં નથી એવી શક્તિઓ છે, અભાવ સ્વરૂપ છે. તો આ ભવ્યત્વ અને અભવ્યત્વ પૂતગલમાં હોય કે નહીં? પૂતગલને તો શું મોક્ષ જવું કે ન જવું એને કઈ સંબંધ જ નથી ને. તો એનામાં એવી કોઈ શક્તિઓ જ નથી એટલે એવા ગુણો એમાં નથી. તો એમાં નથી એટલે અભાવ સ્વરૂપ થાય. પણ જીવમાં કેવું થાય? ભાવ સ્વરૂપ. જીવના અનુજીવી ગુણો છે. બરાબર, આ તો એક પોઈન્ટ થયો કે અનુજીવી છે. હવે સેકન્ડ, અહીંયા બધે લખ્યું છે કે ગુણો છે, ગુણો છે, ગુણો છે. ગુણો કેવા હોય?
જીવ સાથે
ગુણો ત્રિકાળી હોય, ત્રિકાળી હોય ને. હા, ગુણો ત્રણેય કાળ રહેવા હોય. ગુણો કેવા હોય બીજા? કે દરેકે દરેક જીવમાં સેમ હોવા જોઈએ. વિશ્વમાં દ્રવ્ય કેટલા?
છ.
છ દ્રવ્યમાંથી જીવ કેટલા પ્રકારના? કયા ત્રણ? જીવ તો બધા જીવ જ છે ને, બધા સેમ ટુ સેમ. જો એની પર્યાય અપેક્ષાએ તમે ભેદ પાડી શકો કે કોઈ સંસારી છે તો કોઈ સિદ્ધ છે. પણ દ્રવ્ય અપેક્ષાએ જીવોના પ્રકાર કેટલા? કોઈ નહીં, એક જ. કેમ કે બધા જીવ સમાન છે. હવે જો બધા જીવ સમાન હોય અને કોઈક ભવ્ય છે કોઈ અભવ્ય છે, તો જીવોમાં બે પ્રકાર પડી ગયા કે નહીં?
યોગ્યતા રૂપે.
મારે એ જ કહેવું છે કે આ જે ગુણો છે, ગુણો તો ત્રિકાળ છે અને દ્રવ્યની શક્તિઓ છે. બરાબર, તો દ્રવ્યની શક્તિ રૂપે જેટલા પણ અનંતાનંદ જીવો છે બધા એક્ઝેક્ટલી આઈડેન્ટિકલ છે. દ્રવ્ય સ્વભાવ રૂપે બધા જીવ આઈડેન્ટિકલ છે, પણ કોઈ ભવ્ય છે અને કોઈ અભવ્ય છે એ જીવોની પર્યાયગત યોગ્યતા છે. ખ્યાલ આવે છે કે એ પર્યાયગત યોગ્યતા છે? એટલે કે પર્યાયમાં સમ્યક દર્શન પ્રગટ કરી શકશે કે નહીં કરી શકે એવી પર્યાયની ભૂમિકા, એને ભવ્યત્વ અભવ્યત્વ કહેવાય છે. એટલે એક એક સમય, એક એક સમયની પર્યાયમાં આવા ભેદ જોવામાં આવે છે. બાકી ખરેખર જીવ તો સ્વભાવથી જુઓ તો જેવા નિગોદના જીવ છે એવા જ સિદ્ધ ભગવાન છે. તો એવા જ ભવ્ય છે ને એવા જ અભવ્ય છે. ખ્યાલ આવે? એમાં કોઈ ફરક નથી. એ પર્યાયમાં એ પુરુષાર્થ નથી કરી શકતા એટલે એને અભવ્ય કહેવાય છે. અને જે ભવ્ય જીવો છે એ પર્યાયમાં પુરુષાર્થ કરીને સમ્યક દર્શન પ્રગટ કરી શકવાને યોગ્ય છે, લાયક છે, એટલે ભવ્ય છે. હવે આ તો પુરુષાર્થ કરી શકવાની યોગ્યતા છે. પર્યાય કરશે જ અને સમ્યક તો પ્રગટ કરશે એની બી કોઈ ગેરંટી નહીં, એની કોઈ ગેરંટી નહીં. જો થોડું સમજીએ, થોડું મેથેમેટિકલ છે. એમ સમજો કે વિશ્વમાં અનંત જીવો છે, એ અનંતમાંથી બે પાર્ટ કરો, એક અનંતમો ભાગ અને એક મેજોરિટી ભાગ. બરાબર, આટલા અનંત જીવો છે એમાંથી એક સ્મોલ પાર્ટ અને મેજોરિટી પાર્ટ. ધ સ્મોલ પાર્ટ ઇઝ 1/અનંત ઓફ ધ ફૂલ નંબર ઓફ જીવ. બરાબર, જેટલા સિદ્ધ ભગવાન છે એનો અનંતમો ભાગ, એટલા જ જીવ અભવ્ય છે. આ ટોટલમાંથી આટલા જ અભવ્ય છે, બાકી મેજોરિટી જીવ તો ભવ્ય છે. બરાબર, ના ઓન ધ ફ્લિપ સાઈડ કે જેટલા જીવો છે એનો અનંતનો ભાગ બી ક્યારે સિદ્ધ નહીં થાય. એટલે આટલામાંથી આટલા જ જીવ સિદ્ધ થશે. તો બાકીના જીવો છે ભવ્ય, પણ એ હજી અનંત કાળ હોય જશે તો પણ એટલે પુરુષાર્થ જ નહીં કરે કે સમ્યક દર્શન પ્રગટ કરશે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, એટલે ભવ્ય હોય કે અભવ્ય હોય, વેધર દે આર કેપેબલ ઓર નોટ કેપેબલ, ક્વેશ્ચન ઇઝ કે ભાઈ કરશે કે નહીં. તો એ દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ભાઈ પોતે પુરુષાર્થ કરશે કે નહીં. હાજી, સારી જીવ મેં કેપેબિલિટી, મતલબ જો ભવ્ય હોય ઉસમે કેપેબિલિટી. હા,
જીવ
नहीं देखिए आपका प्रश्न है कि निगुण के जीव में कहते हैं कि कैपेबिलिटी नहीं है, तो वो तो वर्तमान पर्याय की अपेक्षा उनमें कैपेबिलिटी नहीं है, क्योंकि अभी एक इंद्रिय है इसलिए। जब वो पंचेंद्रिय में जाएंगे तो उनमें कैपेबिलिटी डेवलप होगी तो वो भी सम्यक तो प्रकट कर सकते हैं, लेकिन वो तो पर्यायगत योग्यता हुई। ये जो बात चल रही है ये तो अनादि अनंत काल में वो जीव निगोद में हो कि मनुष्य हो कि देवगति में हो कहीं पर भी हो, अब ये जीव है तो सम्यक दर्शन प्रकट ही नहीं करते, उनको रुचि ही नहीं होती है, उनको इंटरेस्ट नहीं आता। चलो इंटरेस्ट नहीं आता फिर भी कभी कभी क्यारे क्यारे एक एम हो ना कि भाई अटलू ज्ञान मेड़ी ने इन्हें मान कषाय थी जाए तो एना माटे थे अग्यार अंग सुधी पण वाची ले, अग्यार अंग सुधी स्वाध्याय याद रही जाए बधु। अब हम ये जीव मैंने देखो इतना पढ़ा है वो मान कषाय के पोषण के लिए, लेकिन फिर भी उनको सम्यक दर्शन प्रकट नहीं, मतलब ज्ञान में है इंप्लीमेंट नहीं करते तो काम नहीं होता। वैसे अब हम ये जीव ना जो असन्नी पंचेन्द्रिय है भव्य पण होई शके अभव्य पण होई शके, ये तो वर्तमान पर्याय नी अवस्था छे। हाँ जी हाँ आपका प्रश्न है इम्प्लीमेंट नहीं हो पा रहा है तो अभव्यता के कारण है या पुरुषार्थ की कमी की वजह से, तो दोनों की वजह से हो सकता है। अगर भव्य भी है लेकिन वर्तमान में पुरुषार्थ नहीं करते तो प्रकट नहीं करते रत्नत्रय, और जो अभव्य है उनका भी पुरुषार्थ ही नहीं ऊपर उठता तो वो भी नहीं प्रकट करते।
तो
भव्य
का तो पुरुषार्थ से ही देखना चाहिए,
अभव्यता को कैपेबिलिटी से देखना चाहिए, पुरुषार्थ वो पर्यायगत योग्यता है, मतलब पर्याय की अवस्था है कि पुरुषार्थ किया कि नहीं किया, तो वो तो दोनों ने नहीं किया भव्य है और अभव्य है, लेकिन अभव्य है वो स्वभावगत लिमिटेशन है,
वो पुरुषार्थ करेगा तो भी नहीं।
हाँ वो करेगा ही नहीं, कभी वो करेगा ही नहीं कभी पुरुषार्थ, उनका जो अभव्य जीव का जो पुरुषार्थ मतलब शास्त्र पढ़ लिए वो पुरुषार्थ नहीं है, अंतर्मुख होकर जो तत्व विचार चिंतन मनन करके जो अपने आत्मा में लीन होने वाला पुरुषार्थ कभी नहीं करेंगे, कर ही नहीं सकते।
सदैव पहला गुणस्थान मा जी,
हाँ हमेशा पहला गुणस्थान मा जी। अब भव्य जी हाँ जी हो जो निगोद मा, हाँ जो निगोद इज वन साइड रिपोजिटरी ऑफ अनंत जी અને અધર સાઈડ ઇઝ સિદ્ધ ભગવાન અનંત જીવો એક આ બાજુ એક આ બાજુ, વચમાં દેર ઇઝ અ ટ્રાન્ઝિયન્ટ ફેઝ કે નિગોદમાંથી નીકળીને એક ઇન્દ્રિય થયા બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય આદિ બધું, આ બધામાં મળીને અસંખ્યાત જીવો જ છે, નિગોદમાં અનંત અનંત છે, આ બાજુ સિદ્ધ ભગવાન અનંત અનંત છે, જે સિદ્ધ થયા એ તો થઈ ગયા સિદ્ધ, એટલે એમને ભવ્યત્વનું ફળ મળી ગયું, હવે એ ભવ્ય કે અભવ્ય નથી, એમને એનું ફળ મળી ગયું। જે નિગોદમાં છે એ નિગોદના અનંત જીવોમાંથી મેજોરિટી અનંત તો ભવ્ય છે, જે આપણે રૂલ એપ્લાય કર્યો ને કે ઓનલી સ્મોલ પોર્શન ઇઝ અભવ્ય બાકી બધા ઇઝ ભવ્ય, તો વચ્ચેના તો ઇઝ ઇગ્નોરેબલ કેમ કે અસંખ્યાત જ છે, ધીસ ઇઝ અ મેજર રિપોઝિટરી, બધા નિગોદવાદ છે, તો એમાંથી મેજોરિટી અનંત તો બધા ભવ્ય છે, પણ અભવ્ય વત્ત છે કેમ કે ત્યાં નિગોદમાં સમ્યક દર્શન પ્રગટ કરી શકતા જ નથી, હવે ત્યાંથી કોઈ શુભાવત બહાર નીકળશે સંની પંચેન્દ્રિય થશે ત્યાં પુરુષાર્થ કરીને સમ્યક તો પ્રગટ કરશે તો એ ભવ્ય એ આગળ જઈને પોતાનું કામ કરશે।
પર્યાય અપેક્ષા છે ને એક દ્રવ્યની
એક દ્રવ્યની શક્તિ અપેક્ષા છે અને એક પર્યાયમાં પ્રગટ કરશે કે નહીં તો એ ઇમ્પ્લિમેન્ટેશન ના બેઝિસ પર છે। જી હા વોટ ડિટરમાઇન્સ ભવ્યતા એન્ડ અભવ્યતા, નથિંગ, એ દ્રવ્ય કા સ્વભાવ હી વૈસા હૈ કે કોઈ કોઈ જીવ ભવ્ય હૈ કોઈ જીવ અભવ્ય,
કમ વિથ ધોઝ ઓબ્વિયસ,
હા अपने शास्त्रों में अन्यत्र लिखा है कि जिनको अपने आत्मा का स्वरूप समझने की अंदर से रुचि हो, जिनको इंटरेस्ट आए अंदर से कि ये क्या चीज कहते हैं, ये तो मेरे ही कल्याण की बात है, तो ऐसी जिनको रुचि आती है वो भव्य ही है। जिनको शास्त्र आदि पढ़ने पर भी एक वाचवा छता अंदर थी रुचि नहीं, एवं जीवो अभव्य हो, ये तो खाली वाचवा माटे वाची रहे, कोई अन्य प्रयोजन थी, कहीं सिखाड़वा माटे अथवा मान कषाय पोषण माटे, कोई कॉम्पिटिशन आदि माटे, ये वाची रहे, याद भी रही जाए, क्योंकि ज्ञान वस्तु जुदी है, भव्यता भव्यता वस्तु जुदी है, बराबर। तो जो संसार में जो जीवो है, एक आ तो भव्य है का अभव्य है, અને જ્યારે મોક્ષ પ્રાપ્ત કરી લે છે તો હવે ભવ્ય અભવ્ય નથી, હવે એનું ફળ એમને મળ્યું, ભવ્યત્વનું ફળ એમને મળી ગયું છે, એ યોગ્યતા, બરાબર। તો એવી રીતના આ બે ભેદ આપણે જોઈએ। હવે થર્ડ પર જઈએ, જીવત્વ। જીવત્વ ચૈતન્યપણું, જીવન જીવનપણું, જ્ઞાનાદી ગુણયુક્ત રહેવું તે જીવન કહેવાય। જેવી રીતના પૂદગલ દ્રવ્ય છે તો પૂદગલ સ્પર્શ રસ ગંધ વર્ણ રૂપે જ રહે છે, એને એની બેઝિક પ્રોપર્ટી છે તો એના રૂપે જ રહે। જેવી રીતના બેઝિકલી આઈસ બરફ ઠંડા રૂપે જ રહે છે, એનું અસ્તિત્વ જ ઠંડામાં છે, ગરમ કરી નાખે તો બરફ રહે જ નહીં, બરાબર ને। એવી રીતના અગ્નિ, તો અગ્નિનો સ્વભાવ જ બાય નેચર ગરમ જ છે, એવી રીતે જીવનો સ્વભાવ જ જાણવા રૂપે છે, જાણવાનું કાઢી નાખો તેમાં જીવ જેવું કઈ રહેતું જ નથી, ખ્યાલ આવે છે ને। તો જીવનું જીવત્વ શું છે કે એક ચૈતન્ય રૂપે રહેવું, જાણવા દેખવા રૂપે રહેવું જ જીવત્વ છે, ખ્યાલ આવે ને। દરેક એવો પદાર્થ જે જાણે છે, દેખે છે, સુખ દુઃખનો અનુભવ કરે છે, એ પોતે જ જીવ છે, અને એની એવી શક્તિ એ જ એનું જીવત્વ છે। એ પદાર્થ જીવ છે અને એની એવી શક્તિ એ જીવત્વ છે, ખ્યાલ આવે। તો જો આ જીવત્વ થયું, હવે જો આપણે વિશેષ ખુલાસો સેકન્ડ પોઈન્ટ જોઈએ, પહેલો પોઈન્ટ જોઈ લીધો, જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણ પારિણામિક ભાવોમાં જે શુદ્ધ જીવત્વ ભાવ છે તે શુદ્ધ દ્રવ્યાતિક નયાશ્રિત હોવાથી નિરાવરણ શુદ્ધ પારિણામિક ભાવ છે અને તે બંધ મોક્ષ પર્યાય પરિણતિ રહિત છે એમ સમજવું। જો આને થોડું સમજ્યું, એક સાઈડ આપણે ભવ્યત્વ અભવ્યત્વ એ જોયું કે તો પર્યાયગત યોગ્યતા છે કે ભાઈ આવું પ્રગટ કરશે કે નહીં, બરાબર, એને સાઈડ પર મૂકો। હવે જે જીવત્વ છે એ જીવત્વમાં પણ બે અંશ છે, બે અંશ છે। જે રીતના આ જે જીવ દ્રવ્ય એક પદાર્થ છે, એ પદાર્થ હંમેશા જીવ જ રહે છે, એમાં ક્યારેય કોઈ બદલાવ આવતો નથી, એટલે જીવનું જીવત જીવનું જીવપણું કાયમ રહે છે। અગુરુ લઘુત્વ ગુણ છે ને, દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે એને અગુરુ લઘુત્વ ગુણ કહે છે। તો જીવનું જીવપણું, જીવનું જીવત્વ હંમેશા કાયમ રહે છે, એ કાયમ રહે છે એટલે ત્રિકાળી છે, તો એને કહેવાય શુદ્ધ જીવત્વ, અથવા એને કહેવાય શુદ્ધ પારિણામિક ભાવ, અથવા એને કહેવાય પરમ પારિણામિક ભાવ, ખ્યાલ આવે। જીવ હંમેશા જીવ તરીકે જ રહે છે એ એનું શુદ્ધ જીવત્વ છે। હવે એનો સેકન્ડ આસ્પેક્ટ જોઈએ, જો જીવ ભલે જીવ તરીકે રહે છે પણ તો પણ જીવમાં આ ચાર ગતિમાં થોડા થોડા ચેન્જીસ જોવામાં આવે છે। જે ચેન્જ જોવામાં આવે છે તો બાય ડેફિનેશન ચેન્જ ઇઝ અ પર્યાય, બરાબર, કેમ કે એ બદલાય છે। જ્યારે જે કોન્સ્ટન્ટ રહે છે એ દ્રવ્ય છે, તો જીવની જીવરૂપે રહેવાની ત્રિકાળી શક્તિ એ જીવત્વ છે, શુદ્ધ જીવત્વ છે, અને જે પર્યાયરૂપ ચેન્જીસ જે દેખાય છે એ અશુદ્ધ જીવત્વ છે, ખ્યાલ આવ્યો। હવે અશુદ્ધ જીવત્વ શું છે તો જો એને સમજીએ, થર્ડ પોઈન્ટ, જે દસ પ્રાણરૂપ જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ છે તે વર્તમાન વર્તતી અવસ્થાના આશ્રયે હોવાથી, વર્તમાનમાં જીવ મનુષ્ય અવસ્થામાં છે. આપણે બધા મનુષ્ય છે ને, તો આપણી જીવની મનુષ્ય અવસ્થા છે. એવી જ રીતે જીવ નેક્સ્ટ ગતિમાં સમજો તિર્યંચ થાય, તો જીવની તિર્યંચ રૂપ અવસ્થા છે. દેવ ગતિમાં દેવરૂપ અવસ્થા છે. હવે વર્તમાન અવસ્થાને એનાલાઇઝ કરીએ તો એક તો છે આ શરીર આદિ, એ પૂતગલ છે, એને કાઢી નાખે. હવે અંદર જે જીવ જે છે એ જીવની વર્તમાન પર્યાયમાં જાણવા દેખવાનું એક વર્તતી પર્યાયો છે, બરાબર. પણ એના સિવાય, એ વર્તતી પર્યાય સિવાય પણ આ જીવ અત્યારના મનુષ્યપણે બિહેવ કરે છે. એના પછી નેક્સ્ટ ગતિમાં જશે તો તિર્યંશ પણ એ બિહેવ કરશે. એને ત્યાં એ જાતનું બિહેવિયર કોઈ શીખાડેલું નથી, ઇટ ઇઝ નોટ અક્વાયર્ડ. એ ભવ પર્યંત એ રૂપે જ રહેવારૂપ એની યોગ્યતા છે. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના સમજો કે અહીંયા મનુષ્યમાં ઉત્પન્ન થતા જ, મનુષ્યમાં ઉત્પન્ન થતા જ એને સંગિ પંચેન્દ્રિયપણું પ્રગટ જે થયું, સમજો પહેલા બે ઇન્દ્રિયમાં હતા તો સ્પર્શ અને રસ બે જ ઇન્દ્રિયનું જ્ઞાન એમને હતું જીવને. ત્યાંથી ભાવ પૂરો થયો અને તરત મનુષ્યમાં આવ્યા. મનુષ્યના પહેલા જ સમયથી એને પાંચ ઇન્દ્રિયપણું અને સંગનીપણું જે પ્રગટ થયું કેવી રીતના થયું? ત્યાં એક અંશ છે કે ભાઈ એવી કર્મની યોગ્યતા છે, એટલે કર્મની એવી યોગ્યતા જે થઈ એ તો ઓલા ઔદૈહિક આદિ ભાવોમાં એ ગયું. પણ એ ઔદૈહિક ભાવની સાથે એ જીવની પણ ત્યાં એવી યોગ્યતા છે ને કે દસ પ્રાણ રૂપ, દસ પ્રાણ એટલે પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ ને આયુ, એના રૂપે જીવ ત્યાં એ ભાવમાં એટલા ટાઈમ સુધી, એટલા આયુ સુધી, ત્યાં સુધી એવા રૂપે બિહેવ કરે છે. સમજો એ મનુષ્યનું આયુષ્ય એક વર્ષનું છે, એટલે બાળકનું આયુષ્ય એક વર્ષનું છે, કે એક વર્ષ પછી મૃત્યુ પામીને પાછો તિર્યંચમાં વયો જશે, સમજો પાછો ત્રણ ઇન્દ્રિયમાં જશે. તો એક વર્ષ સુધી એને ત્યાં પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન છે, એને ત્યાં મન, વચન, કાયા બધું જ એને ત્યાં જ્ઞાન છે. એને શ્વાસોશ્વાસ, આ શ્વાસોશ્વાસ એટલે બહારના બ્રીધિંગ નહીં, શ્વાસોશ્વાસ એટલે એ આત્માની દરેક પર્યાયગત ચેન્જીસ જે થાય છે એના ચેન્જીસ એના કન્ટિન્યુઅસ એ એક વર્ષ સુધી થશે. અને આયુ એટલે એ એક વર્ષ સુધી એ જીવ આ પૂતગલ સંતો સાથે બંધાયેલો રહેશે અહીંયા, અને એક વર્ષ પૂરું થતા જ એ છૂટા પડી જાય છે અને એ નેક્સ્ટ ભાવમાં વયો જાય છે. જીવ નેક્સ્ટ ભાવમાં જતા જ એને જે પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન હતું એ ઘટીને ત્રણ ઇન્દ્રિય થઈ ગયું, મનનો ઉઘાડ હતો એ બંધ થઈ ગયો, વચન હજી ચાલુ છે કેમકે સ્પર્શ રસ ગંધ, રસ ઇન્દ્રિય સેકન્ડ બે ઇન્દ્રિયથી એને વચનનો ઉઘાડ છે, ખ્યાલ આવે ને. મન બંધ થઈ ગયું, કાયા તો હજી છે જ એટલે એ પણ એમને છે. તો આ બધું જે જે ગતિમાં જાય છે એટલા એટલા પ્રાણરૂપ ત્યાં જીવ વિચરે છે, ખ્યાલ આવે ને. એ જીવની એવી પર્યાયગત શક્તિ એને કહેવાય અશુદ્ધ જીવત્વ, ખ્યાલ આવે છે. સમજો મનુષ્યથી એકેન્દ્રિય થઈ ગયો તો એકેન્દ્રિય થયો એટલે એમનું વચન પણ બંધ થઈ ગયા, ખ્યાલ આવે. હવે ફક્ત એક કાય પ્રાણ છે, ઇન્દ્રિય જ્ઞાનમાં પણ હવે એક સ્પર્શનેન્દ્રિયનું જ્ઞાન છે, આયુ છે, શ્વાસોશ્વાસ છે, ચાર પ્રાણ એને છે એકેન્દ્રિયમાં. બે ઇન્દ્રિયમાં જાય તો સ્પર્શ અને રસના બે ઇન્દ્રિયનું જ્ઞાન થયું, કાયાની સાથે હવે વચન બળ પ્રાણ પણ આવી ગયા, શ્વાસોશ્વાસ ને આવ્યું એટલે છ થયા, હવે છ પ્રાણથી જીવે છે. એવી રીતના એક એક એકાએ એડ કરતા જાય તો અપ ટુ દસ પ્રાણ સુધી એ જીવ ત્યાં જીવ એ રૂપે એનું એક્ઝિસ્ટન્સ પ્રગટ થાય. ત્યાં બહારમાં શારીરિક રચના શું છે એ બધું જુદી વાત, એ જીવની એવી જે યોગ્યતા છે કે એવા ઉઘાડ રૂપ ત્યાં એ વર્તે છે એ જીવનું અશુદ્ધ જીવત્વ છે, ખ્યાલ આવ્યો કે નહીં. આખો જીવ ત્રિકાળી શુદ્ધ છે જ, એ શુદ્ધ જીવત્વ તો છે જ, પણ એની વર્તમાન યોગ્યતા પર્યાયગત યોગ્યતા આવી છે, ખ્યાલ આવે. હાજી હા હા, એક ભાવ ચેન્જ હોને સે જીવ ભવ્ય સે અભવ્ય હો સકતા હૈ તો નહીં હો સકતા, वो त्रिकाली पर्यायगत योग्यता ही वैसी है,
इसीलिए स्वभावगत।
हाँ, वो अशुद्धता नहीं है, वो जीव का स्वभावगत वैसा है,
इसलिए जाने पारिणामिक स्वभाव।
हाँ, इसलिए आने पारिणामिक विवेचन, बराबर। जो आ फरीथी वाँचे थर्ड पॉइंट, दस प्राण रूप जीवत्व भव्यत्व ने अभव्यत्व छे, ते वर्तमान वर्तती अवस्था ना आश्रय होवाती पर्यायातिक नयाश्रित होवाती अशुद्ध पारिणामिक भाव समझवा। जेम सर्व संसारी जीवो शुद्ध नये शुद्ध छे, जेटला पण विश्व में जीवो छे बधाना द्रव्य स्वभाव थी जीवो तो बधा शुद्ध ज छे ऑलवेज अने सिद्ध समान छे। तेम जो अवस्था दृष्टि है, अवस्था के वर्तमान पर्याय नी एंगल थी जोईए, अवस्था दृष्टिए पण शुद्ध छे ए मानवामां आवे। जो बधा ज जीवो वर्तमान अवस्थामां पण शुद्ध छे एम मानीए तो पछी संसारी ने सिद्धमां फरक छे, कोई फरक न रह्यो, तो पछी भव्यत्व अभव्यत्व क्यांथी वचमां आवे, बधा सेम ज थई गया, ख्याल आवे छे ने। एटले त्यां जीवत्व भव्यत्व अभव्यत्व बधानो अभाव थई जाय छे, एटले वर्तमान अवस्थामां जीवो जुदा ज छे तो पण स्वभाव दृष्टिए बधा सेम छे। एक जोवानो एंगल छे ने, जे रीते आपणे समजो 24 कैरेट नी चेन पहेरी होय तो ए तो शुद्ध सोनू छे अने वर्तमानमां एनी अवस्था पण शुद्ध छे, पण समजो माइंडमांथी कंईक सोनू काढीए तो एमां छे तो सोनू केपेबिलिटी छे एनामां, पण वर्तमानमां एवुं शुद्ध नथी। यू कांट वेर ए माटी जेवू चेन, एने तो तमारे प्योरिफाई करवी पड़े पछी एने तमे पहेरी शको। એવી જ રીતે સિદ્ધ ભગવાન છે એ વર્તમાનમાં શુદ્ધ છે, એવા જ રૂપે ત્યાં વિરાજમાન છે સિદ્ધશિલામાં। અને આપણે ચાર ગતિના જીવો જોઈએ તો એ જીવોમાં આવું શુદ્ધ થવાની કેપેબિલિટી છે, પણ વર્તમાનમાં તો એને રાગ દ્વેષ આદિ ભાવો જ જોવામાં આવે, અશુદ્ધતા જોવામાં આવે જ છે, ખ્યાલ આવ્યો ને। તો આવી જે દ્રવ્ય પર્યાયરૂપ આ વસ્તુની વ્યવસ્થા છે એને સમજીને આજે દ્રવ્ય સ્વભાવ છે એના પર દ્રષ્ટિ કરવી, આપણું કામ શું છે હવે, મતલબ આ તો આપણે ભલે સિદ્ધાંતો વાંચીએ છે પણ આ મનુષ્ય પર્યાયમાં કરવા યોગ્ય કાર્ય શું। નંબર વન, હું જીવ છું અને આવી શુદ્ધ સત્તા મારામાં છે એવો પહેલા નિર્ણય કરો, મારી આવી કેપેબિલિટી છે એવો, એવી સત્તાનો પહેલા સ્વીકાર કરો કે જેવા સિદ્ધ ભગવાન છે એનું જે બેઝિક જે રો મટીરિયલ છે એમનામાં સિદ્ધ થવા માટે એવી મારી પણ સત્તા છે। નંબર ટુ, દ્રવ્યમાં આવી એક ત્રિકાળી સત્તા છે અને ક્ષણિક સત્તા છે, એક પર્યાયરૂપ બદલતી અવસ્થા છે અને એક ત્રિકાળી અવસ્થા છે, તો એમની પર્યાયરૂપ અવસ્થા શુદ્ધ થઈ ગઈ, મારી અત્યારે અશુદ્ધ છે, એક્સેપ્ટન્સ કે ના અત્યારના મારું અશુદ્ધ અવસ્થા છે અને એને કારણે હું દુઃખી છું। હવે નંબર થ્રી, એ અશુદ્ધ અવસ્થા પરથી દ્રષ્ટિ હટાવી પોતાની નજર આ શુદ્ધ સ્વભાવ પર લઈ જવી, નજર એટલે ના હું આવો જ છું એવો અંદરથી ફૂલ કોન્ફિડન્સ, આવી જ મારી અવસ્થા છે, ગુસ્સો આવી ગયો ઇટ્સ ઓકે આવી ગયો, કદાચ આ મારી પર્યાયનું વીકનેસ છે પણ મારો સ્વભાવ આવો નથી, એમ કરીને તરત એ સ્વભાવ તરફ દ્રષ્ટિ કરવી, ખ્યાલ આવે છે ને, એનાથી જીવને સમ્યક દર્શન થાય છે। મનુષ્ય અવસ્થામાં કરવા યોગ્ય કાર્ય શું, આવી પોતાની અંદરથી સત્તાની દ્રઢ નિશ્ચય, એવો દ્રઢ નિર્ણય કરો કે ના આવી મારી સત્તા છે, ખ્યાલ આવે ને। જો આપણે પારિણામિક ભાવના ત્રણ ભેદો જોયા, જીવત્વ ભવ્યત્વ અભવ્યત્વ, જીવત્વના બે ભેદ જોયા, શુદ્ધ જીવત્વ અશુદ્ધ જીવત્વ, શુદ્ધ જીવત્વને શુદ્ધ પારિણામિક ભાવ પણ કહેવાય છે, અશુદ્ધ જીવત્વને અશુદ્ધ પારિણામિક ભાવ કહેવાય છે। હવે આ ફોર્થ પોઈન્ટ ફિફ્થ પોઈન્ટ આ બધા ભવ્યત્વ અભવ્યત્વના છે, આપણી વાત થઈ ગઈ આ બધી, આગળ જોઈએ જો નેક્સ્ટ પેજ ઉપર। એકચ્યુઅલી નેક્સ્ટ પેજના જે બધા પોઈન્ટ્સ છે એ આ જે મૂળભૂત હવે કરવા યોગ્ય કાર્ય શું છે એના મેસેજીસ છે, જેની પણ આપણે સમરાઈઝ વાત થઈ, જો તો પણ હું એક વાંચી લઉં આપણે। જો થર્ડ પોઈન્ટ, અનાદિ અજ્ઞાની જીવને કયા ભાવો કદી થયા નથી, અનાદિથી અજ્ઞાની હોય સમજો નિગોદ આદિમાં હોય તો કયા ભાવો નથી થયા, तो जो औक्षमिक भाव क्यारे थयो नथी, क्षायिक भाव क्यारे थया नथी, बराबर। इने निरंतर औदेहिक अने क्षायो क्षमिक भावो जे छे। हवे आगळ जोईए, ऊपरना औक्षमिक आदि त्रण भावो कई विधि थी प्रगटे छे। आजे औक्षमिक अने क्षायिक भाव कीधा तो केवी रीतना प्रगट थाय, तो पोतानी दृष्टि आ स्वभाव तरफ अंतर्मुख करता है, प्रगट थाय, बराबर। एनी वात त्यां आवी। हवे नेक्स्ट, पांच भाव मांथी कया भाव बंधरूप छे अने कया भाव बंधरूप नथी। तो जो औदेहिक भाव बंधरूप छे, क्षायोक्षमिक भाव मां पण जे धर्मनो क्षायोक्षमिक भाव छे बंधरूप नथी, अने जे बीजो स्वभाव रूप क्षायोक्षमिक भाव छे ए तो उघाड़ रूप छे, ए पण बंधरूप नथी। औक्षमिक भाव तो बंधरूप छे ज नहीं, क्षायिक भाव तो बंधरूप नहीं, एटले खरेखर तो औदेहिक भाव बंधरूप छे। आ पांच भाव मांथी एक औदेहिक भाव बंधरूप भाव छे, ज्यारे बाकीना एटले बाकीनो बधुं तो आपणे जे समजीए। हजी जो आ जे पांच भाव छे ने, आनी आपणे आ एक पारिणामिक भावना त्रण भेदोनी चर्चा थई, एमां हजी एक टॉपिक आपणो बाकी छे, आजनो टाइम पूरो थयो। आ पांच भावमां कया भाव में केटला जीवो स्थित छे, कया भाव में काळ केटलो छे, कया भाव में थी कया भाव में जीव जई शके छे, आ बधी चर्चा आपणी बाकी छे। एनी उपर पण अमुक स्लाइड छे, आपणे नेक्स्ट टाइम एने जोशुं, अने ए पांच भावनो टॉपिक आपणो त्यां पूरो थशे। ए ज्यारे जोशुं त्यारे आ भाव आ पॉइंटनी पण थोड़ी विशेष चर्चा करशे, कि आ बंधरूप भाव औदेहिक भाव ज छे, तो एने छोड़ीने पारिणामिक भावनो आश्रय लेता शारीरिक भाव ऑप्शनिक अने क्षायिक भाव प्रगट थाय छे, एनी चर्चा आपणे जीवन सुधी लईए। निज निधि निज मे बताई यह अनंत उपकार है, जिसके लिए जिन वाणी मांगो वंदना शतवार है, वंदना शतवार। बोलो अनेकांत मुद्रित द्वादशांगी जिनवाणी मात नो जय, अपना आनंद उपकारी श्री कहान गुरुदेव नो जय, प्रशमूर्ति भगवती मात नो जय, सत्य सनातन दिगंबर जय नारायण।